એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનું સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે દુનિયાભરના લાખો લોકોને પ્રેરણા આપી છે, પાઉલો કોએલ્યોનું ધ આલ્કેમિસ્ટ.
હા, ખરેખર. અને મને લાગે છે કે આ પુસ્તક આજે પણ એટલું જ, કદાચ વધુ પ્રસ્તુત છે. એ જીવનના અમુક મૂળભૂત સવાલો પૂછે છે. મારો હેતુ શું છે? જીવનમાં મારી ભૂમિકા શું? એક સંતોષવાળું જીવન કેવી રીતે જીવી શકાય?
બરાબર. આજના સમયમાં આટલી દોડધામમાં ઘણા લોકોને ક્યારેક એમ લાગે કે ખબર નહીં ક્યાં જઈ રહ્યા છીએ, દિશા નથી મળતી.
સાચી વાત છે. અને ત્યાં જ આ પુસ્તક કદાચ થોડું માર્ગદર્શન આપી શકે. એ આપણને યાદ અપાવે છે કે કદાચ દરેકના જીવનનો એક વિશિષ્ટ હેતુ, એક પર્સનલ લેજેન્ડ હોય છે.
હા, અને આપણે આપણી આ ચર્ચા માટે આ પુસ્તક પર થયેલા કેટલાક વિશ્લેષણો અને અભ્યાસોનો આધાર લઈ રહ્યા છીએ, જેથી આપણે એના સંદેશાને વધુ સારી રીતે સમજી શકીએ.
ચોક્કસ. તો ચાલો શરૂ કરીએ આ સફર અને જોઈએ કે ધ આલ્કેમિસ્ટ આપણને આપણા જીવનના હેતુ અને આપણી ભૂમિકા વિશે શું શીખવી શકે છે.
લેખકથી શરૂઆત કરીએ. પાઉલો કોએલ્યો બ્રાઝિલના છે, નહીં?
હા, બ્રાઝિલના. ગીતકાર અને પછી નવલકથાકાર બન્યા. પણ એમની પોતાની વાત કરીએ ને તો લેખક બન્યા પહેલા એમનું જીવન જ જાણે અર્થની શોધમાં એક લાંબી યાત્રા જેવું હતું.
ઓહ, એટલે એમને પણ આ બધી મથામણ હતી?
બિલકુલ. એવું નથી કે સીધા લેખક બની ગયા. હિપ્પી માર્ગો પર ફર્યા, અલગ અલગ આધ્યાત્મિક પરંપરાઓ જોઈ, રાજકીય કારણોસર જેલમાં પણ ગયા. એટલે અનુભવોનો ભંડાર હતો એમની પાસે.
આ બધા અનુભવોની અસર એમના લખાણમાં દેખાતી હશે, ખરું ને?
ચોક્કસ દેખાય. એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો જ્યારે એમણે સ્પેનમાં પેલી 500 માઇલ લાંબી કેમિનોડી સેન્ટિયાગોની તીર્થયાત્રા કરી. એ એમના માટે જાણે એક આધ્યાત્મિક જાગૃતિ જેવી હતી, અને એમાંથી જ એમના પહેલા પુસ્તક ધ પિલગ્રિમેજની પ્રેરણા મળી.
અચ્છા, એટલે એમની જે શૈલી છે એકદમ સરળ પણ વાત ગહેન, એ એમના પોતાના જીવનના અનુભવોનું જ પરિણામ છે.
હા, એમ કહી શકાય. એ કોઈ ભારેખમ ફિલોસોફર નથી, પણ વાર્તાકાર છે. જટિલ આધ્યાત્મિક વિચારોને પણ એવી રીતે કે સામાન્ય માણસને પણ સમજાય. એમની પોતાની જિંદગી જ પુસ્તકની મુખ્ય થીમ, પેલી પર્સનલ લેજેન્ડ, એને સાબિત કરે છે. એમણે પોતે પેલો સંઘર્ષ જોયો છે, સ્થિરતા જોઈએ કે સાહસ કરવું, એટલે એમની વાતમાં વજન લાગે છે.
તો હવે પુસ્તક પર આવીએ. ધી આલ્કેમિસ્ટ આમ તો નવલકથા છે, પણ ફિલોસોફી અને રૂપકથી ભરેલી. મુખ્ય પાત્ર છે સેન્ટિયાગો, સ્પેનનો એક ભરવાડ છોકરો.
હા, અને આ છોકરાને વારંવાર એક સપનું આવે છે. ઇજિપ્તના પિરામિડ પાસે કોઈ ખજાનો છુપાયેલો છે. શરૂઆતમાં તો એ ધ્યાન નથી આપતો, પણ પછી એ સપનું એને જંપવા દેતું નથી,
અને આખરે એ હિંમત કરીને નીકળી પડે છે એ ખજાનાની શોધમાં. આ યાત્રા જ પુસ્તકનો
મુખ્ય આધાર છે.
બરાબર. પણ આ ખાલી ખજાનાની ભૌતિક શોધ નથી, એ ખરેખર તો દરેક માણસની અંદર ચાલતી શોધ છે. પોતાના જીવનનો હેતુ શું, મારી ભૂમિકા શું, મને સાચો સંતોષ શેમાંથી મળશે, આનું રૂપક છે.
અને એનો મુખ્ય વિચાર કે દરેક વ્યક્તિનું એક ખાસ ભાગ્ય, એક હેતુ હોય છે. લેખક એને પર્સનલ લેજેન્ડ કહે છે. અને પેલી પ્રખ્યાત લાઇન જે લગભગ બધાને યાદ હોય છે, જ્યારે તમે ખરેખર કંઈક ઈચ્છો છો ત્યારે સમગ્ર બ્રહ્માંડ તેને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે ષડયંત્ર રચે છે. આ લાઇન બહુ શક્તિશાળી છે.
પુસ્તક આપણને બે અલગ અલગ યાત્રા પર લઈ જાય છે, નહીં? એક તો ભૌતિક યાત્રા, સ્પેનથી શરૂ થઈને ટેન્જિયર, પછી સહારાનું રણ, અને છેક ઇજિપ્તના પિરામિડ સુધી.
હા, એ ભૌતિક યાત્રા. પણ સાથે સાથે, અને કદાચ એનાથી પણ વધુ મહત્વની, એક આંતરિક આધ્યાત્મિક યાત્રા ચાલે છે. સેન્ટિયાગો, જે શરૂઆતમાં એક સાદો ભરવાડ હોય છે, તે ધીમે ધીમે બદલાય છે.
કેવી રીતે બદલાય છે?
એ સંકેતોની ભાષા, જેને પુસ્તકમાં વિશ્વની ભાષા કહી છે, એ સમજતા શીખે છે. પોતાના દિલનો અવાજ સાંભળવાનું મહત્વ સમજે છે. અને અંતે પેલી સાર્વત્રિક શક્તિ, વિશ્વનો આત્મા, એની સાથે જોડાણ અનુભવે છે.
આમાં ભાગ્ય, આપણી પોતાની પસંદગી, ડર, પ્રેમ, સફળતાનો સાચો અર્થ, આવા કેટલાય ગહન વિષયો આવી જાય છે. એ વાંચનારને પોતાની પર્સનલ લેજેન્ડ વિશે વિચારવા મજબૂર કરે છે.
એટલે કે રસાયણ વિદ્યાનો ઉપયોગ અહીં સીસામાંથી સોનું બનાવવા માટે નહીં, પણ માણસના આંતરિક પરિવર્તન માટેના રૂપક તરીકે થયો છે. પોતાના સામાન્ય જીવનને સોના જેવું મૂલ્યવાન બનાવવું.
ચાલો
હવે વાર્તાના થોડા મુખ્ય ભાગ જોઈએ. શરૂઆત સ્પેનમાં. સેન્ટિયાગો ભરવાડ છે, એના જીવનથી આમ તો ખુશ છે, પણ પેલું સપનું એને હેરાન કરે છે.
હા, પછી એ પહેલા એક જીપ્સી સ્ત્રીને મળે છે, જે સપનાનો અર્થ તો કહે છે પણ બદલામાં ખજાનાનો દસમો ભાગ માગી લે છે. પછી એને મળે છે મેલ્ચીઝેડેક, એક રહસ્યમય વૃદ્ધ માણસ જે પોતાને સાલેમનો રાજા કહે છે.
આ મેલ્ચીઝેડેક મહત્વનો છે, નહીં? એ જેને પર્સનલ લેજેન્ડ વિશે સમજાવે છે અને પેલી બ્રહ્માંડની મદદવાળી વાત કરે છે.
બરાબર. અને એ જ સેન્ટિયાગોને હિંમત આપે છે કે તારા ઘેટા વેચી દે, તારું સુરક્ષિત જીવન છોડ અને ઇજિપ્ત જા. એને બે પથ્થર પણ આપે છે, યુરિમ અને થુમિમ, જે સંકેતો સમજવામાં મદદ કરે.
પણ જેવો એ આફ્રિકા પહોંચે છે ટેન્જિયરમાં, તરત જ એની સાથે ખરાબ થાય છે. બધા પૈસા ચોરાઈ જાય છે. આ પહેલો મોટો ફટકો.
હા, અહીં એની પહેલી કસોટી થાય છે. એ લગભગ હારી જાય છે. વિચારે છે કે બધું છોડીને પાછો જતો રહું.
પણ પછી?
પણ પેલા પથ્થરો એને યાદ અપાવે છે કે એણે પોતે આ રસ્તો પસંદ કર્યો છે એની પર્સનલ લેજન્ડ માટે. એટલે એ હિંમત ભેગી કરીને આગળ વધવાનું નક્કી કરે છે. હવે પૈસા તો હતા નહીં, એટલે ગુજરાન ચલાવવા એ એક ક્રિસ્ટલ વ્યાપારીની દુકાનમાં નોકરીએ રહે છે. આ વ્યાપારીનું પાત્ર બહુ વિચારવા જેવું છે. સારો માણસ છે, પણ એના મનમાં એક વસવસો છે.
શેનો વસવસો?
એણે આખી જિંદગી મક્કા જવાનું સપનું જોયું હતું, પણ એ ક્યારેય ગયો નહીં.
કેમ? શું ડર હતો એને?
એને ડર હતો કે જો હું મક્કા જઈ આવીશ, મારું સપનું પૂરું થઈ જશે, તો પછી જીવવા માટે મારી પાસે કોઈ લક્ષ્ય નહીં રહે. એ એવા લોકોનું પ્રતીક છે જો બદલાવથી ડરે છે, પોતાના સપના પૂરા કરવાની હિંમત નથી કરતા અને એક સ્થિર પણ અધૂરી જિંદગી જીવે છે.
સેન્ટિયાગો લગભગ એક વર્ષ એની પાસે કામ કરે છે. ત્યાં શું શીખે છે?
ઘણું બધું. પૈસા તો કમાય જ છે, પણ વેપારની સૂઝ કેળવે છે, દુકાનને આગળ વધારે છે, અરબી ભાષા શીખે છે, અને સૌથી મોટું એ જુએ છે કે સપનાને અધૂરા રાખવાની પીડા કેવી હોય છે. એ પાછો ઘરે જવા માટે પૂરતા પૈસા ભેગા કરી લે છે.
પણ એ પાછો નથી જતો. આ બહુ મોટો નિર્ણય કહેવાય.
બિલકુલ. વેપારીનો પેલો અફસોસ જોઈને એને થાય છે કે મારે આવી જિંદગી નથી જીવવી, મારે મારા સપના પાછો જવું છે, ભલે ગમે તે થાય. એટલે એ પાછા જવાને બદલે પિરામિડ તરફ આગળ વધવાનું નક્કી કરે છે. ડર પર સાહસનો વિજય થાય છે.
હવે શરૂ થાય છે રણની મુસાફરી. લાંબી અને મુશ્કેલ. એક કાફલા સાથે જોડાય છે. અહીં એને એક અંગ્રેજ મળે છે.
હા, એ અંગ્રેજ પણ કંઈક શોધી રહ્યો છે. એક સાચો રસાયણશાસ્ત્રી, અલ્કેમિસ્ટ. એને પુસ્તકોમાંથી જ્ઞાન મેળવવામાં રસ છે, પણ વ્યવહારુ અનુભવ નથી.
જ્યારે સેન્ટિયાગો એનાથી ઉલટું કરે છે. એ પુસ્તકોને બદલે રણ, પવન, તારા આ બધાનું નિરીક્ષણ કરીને શીખે છે. પેલી વિશ્વની ભાષા સમજવાનો પ્રયત્ન કરે છે.
સાચી વાત. પછી તેઓ પહોંચે છે અલ્ફાયુમ, એક મોટો રણદ્વીપ, ઓએસિસ, જ્યાં યુદ્ધના સમયમાં પણ શાંતિ હોય છે. અને અહીં સેન્ટિયાગોના જીવનમાં પ્રેમ આવે છે.
ફાતિમા, રણની યુવતી, એના પ્રેમમાં પડે છે અને એકવાર તો એવું વિચારે છે કે બસ હવે અહીં જ રહી જાઓ, પર્સનલ લેજન્ડ બધું ભૂલી જાઓ.
હા, પણ ફાતિમા એને સાચા પ્રેમનો અર્થ સમજાવે છે. એ કહે છે કે જો હું તારા ભાગ્યનો હિસ્સો હોઈશ, તો હું તારી રાહ જોઈશ, તું તારી યાત્રા પૂરી કર. સાચો પ્રેમ કોઈને રોકે નહીં, પણ આગળ વધવા પ્રેરણા આપે.
આ બહુ મહત્વની વાત છે. એનાથી સેન્ટિયાગોને ફરી પોતાની યાત્રા પર ધ્યાન આપવાની શક્તિ મળે છે.
હવે રણદ્વીપ પર જ સેન્ટિયાગોની પેલી સંકેતો સમજવાની શક્તિ વધુ ખીલે છે. એ રણમાં બાજ પક્ષીઓને ઉડતા જુએ છે અને અચાનક એને એક ભવિષ્યવાણી જેવું દેખાય છે. રણદ્વીપ પર હુમલો થવાનો છે.
ઓ, પછી એ શું કરે છે?
એ ત્યાંના આદિવાસી મુખીઓને જઈને ચેતવણી આપે છે. પહેલાં તો કોઈ માનતું નથી, પણ પછી સાવચેતી રાખે છે અને ખરેખર હુમલો થાય છે. પણ તૈયારીને કારણે રણદ્વીપ બચી જાય છે.
અને સેન્ટિયાગોની વાત સાચી પડે છે.
આ ઘટનાથી ત્યાં રહેતા એક શક્તિશાળી રસાયણશાસ્ત્રીનું ધ્યાન એના પર જાય છે. એ ઘણા વખતથી એવા શિષ્યની રાહ જોતા હોય છે જે વિશ્વની ભાષા સમજી શકે. એમને સેન્ટિયાગોમાં એ સંભાવના દેખાય છે.
એટલે એને મદદ કરવાનું નક્કી કરે છે.
બરાબર. રસાયણશાસ્ત્રી એને પિરામિડ સુધીની છેલ્લી સફરમાં માર્ગદર્શન આપે છે. એને પુસ્તકો કરતા અનુભવ પર ભાર મૂકવાનું કહે છે. શીખવે છે કે પોતાના હૃદયને સાંભળવું કેટલું જરૂરી છે, કારણ કે તારું હૃદય જ્યાં છે, તારો ખજાનો પણ ત્યાં જ છે.
અને પેલી ડરવાળી વાત પણ એ જ કહે છે, નહીં?
હા, એ જ. પીડાનો ભય વાસ્તવિક પીડા કરતાં વધુ ખરાબ હોય છે. એ સેન્ટિયાગોને એના સૌથી મોટા ડરનો સામનો કરવા માટે તૈયાર કરે છે.
અને એ ડરનો સામનો કરવાનો મોકો તરત જ આવી જાય છે. રણ પાર કરતી વખતે એમને લડાયક આદિવાસીઓ પકડી લે છે.
હા, પરિસ્થિતિ બહુ ગંભીર બની જાય છે. એમનું મોત નિશ્ચિત લાગે છે ત્યારે રસાયણશાસ્ત્રી એક એમ કહીએ કે જુગાર રમે છે. એ દાવો કરે છે કે આ છોકરો સેન્ટિયાગો એટલો શક્તિશાળી છે કે પોતાની જાતને પવનમાં ફેરવી શકે છે. ફરી જાય છે, એને લાગે છે કે આ અશક્ય છે, પણ પછી એ રસાયણશાસ્ત્રીએ શીખવેલી વાતો યાદ કરે છે.
શું યાદ કરે છે?
કે બધું એકબીજા સાથે જોડાયેલું છે, વિશ્વનો આત્મા બધામાં છે. એ ઊંડા ધ્યાનમાં જાય છે, રણ સાથે, પવન સાથે, સૂર્ય સાથે. એ સંવાદ સ્થાપવાનો પ્રયત્ન કરે છે, તેમની મદદ માંગે છે.
અને એ સફર થાય છે?
હા, એ પ્રકૃતિની શક્તિઓ સાથે, વિશ્વના આત્મા સાથે એકાત્મતા અનુભવે છે. અને એ ક્ષણે ભયાનક રણનું તોફાન આવે છે અને એ ચમત્કારિક રીતે શિબિરની બીજી બાજુ પહોંચી જાય છે. આ કોઈ જાદુ નથી, પણ બ્રહ્માંડના નિયમોની ઊંડી સમજ અને આત્મવિશ્વાસનું પરિણામ છે. એ શીખે છે કે એનામાં પણ બદલાવ લાવવાની શક્તિ છે.
આ તો એની અંતિમ કસોટી હતી. આ પછી રસાયણશાસ્ત્રી એને વિદાય આપે છે અને સેન્ટિયાગો એકલો પિરામિડ સુધી પહોંચે છે. હવે ખજાનો મળશે, એ ખોદવાનું શરૂ કરે છે.
ના, હજી એક કસોટી બાકી છે. કેટલાક શરણાર્થીઓ એના પર હુમલો કરે છે, મારે છે, અને એની પાસે જે થોડું સોનું હતું એ પણ લૂંટીને છે. એ સાવ ભાંગી પડે છે.
અરે રે, આટલી મહેનત પછી પણ?
પણ ત્યારે જ પેલો લૂંટારાઓનો નેતા જતા જતા એની મજાક ઉડાવે છે. એ કહે છે કે હું તારા જેટલો મૂરખ નથી. મને પણ એકવાર સપનું આવેલું કે સ્પેનમાં એક જૂના ચર્ચ પાસે એક ઝાડ નીચે ખજાનો છે, પણ હું કંઈ ત્યાં ખોદવા ગયો નથી.
એટલે કે?
બરાબર એ જ ક્ષણે સેન્ટિયાગોને બધું સમજાઈ જાય છે. ખજાનો ઇજિપ્તમાં નહોતો, એ તો ત્યાં જ હતો જ્યાંથી એણે શરૂઆત કરી હતી.
તો શું આટલી લાંબી મુસાફરી, આટલા દુઃખ, બધું નકામું ગયો?
જરાય નહીં. આ જ તો પુસ્તકનો ક્લાઇમેક્સ છે, એનો સૌથી ઊંડો સંદેશ. એ ખજાનાનું સાચું મૂલ્ય સમજવા માટે, એને લાયક બનવા માટે, અને રસ્તામાં જે જ્ઞાન, જે અનુભવ, જે પ્રેમ, જે આત્મવિશ્વાસ મળ્યો, એ મેળવવા માટે આખી યાત્રા જરૂરી હતી. યાત્રા પોતે જ એક મોટો ખજાનો હતી.
સાચી વાત, એ પરિવર્તન જે એનામાં આવ્યું એ મહત્વનું હતું.
બિલકુલ. પછી એ સ્પેન પાછો જાય છે, પેલું જૂનું ચર્ચ અને ઝાડ શોધે છે, ત્યાં ખોદે છે, અને એને ખરેખર સોનાના સિક્કા અને જવેરાતથી ભરેલી પેટી મળે છે.
વાવ.
પણ હવે એ માત્ર પૈસાથી નહીં, પણ અનુભવ અને સમજણથી પણ શ્રીમંત છે. વાર્તા પૂરી થાય છે ત્યારે એ ફાતિમા પાસે પાછા જવાની તૈયારી કરતો હોય છે. આખી યાત્રા એક વર્તુળ પૂરું કરે છે. એ બતાવે છે કે ઘણીવાર આપણને જે જોઈએ છે એ આપણી આસપાસ જ હોય છે, પણ એને ઓળખવા માટે દુનિયા ખૂંદી પડે છે, પોતાની જાતને શોધવી પડે છે. તો આપણે મુખ્ય વિષયોની વાત કરીએ તો સૌથી પહેલો અને મહત્વનો છે પર્સનલ લેજન્ડ, આપણો પોતાનો ખાસ હેતુ, આપણી ભૂમિકા. પુસ્તક કહે છે કે દરેક પાસે આ હોય છે, પણ આપણે ડર કે બીજાના દબાણને લીધે એને અનુસરતા નથી. એને શોધીને અનુસરવામાં જ સાચો સંતોષ છે.
હા, બીજો વિચાર છે પેલો વિશ્વનો આત્મા, એટલે કે બધું એકબીજા સાથે જોડાયેલું છે, એક સાર્વત્રિક ઉર્જા છે. જ્યારે આપણે એના સંપર્કમાં આવીએ ત્યારે આપણને સંકેતો મળે, માર્ગદર્શન મળે. આ આપણને જીવનને વધુ મોટા પરિપ્રેક્ષ્યમાં જોવામાં મદદ કરે છે.
ત્રીજું, યાત્રાનું મહત્વ. મંઝિલ કરતાં રસ્તો વધુ શીખવે છે. સાચી સંપત્તિ પૈસા કે પદ નથી, પણ રસ્તામાં મળેલું જ્ઞાન, મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ, પ્રેમ અને આત્મજ્ઞાન છે. નિષ્ફળતા એ અંત નથી, પણ શીખવાનો એક ભાગ છે.
ચોથો મુદ્દો છે સંકેતો. બ્રહ્માંડ આપણી સાથે સતત વાત કરે છે. આપણી અંદરની લાગણીઓ, ઇન્ટ્યુશન, અચાનક બનતી ઘટનાઓ, કોઇન્સિડન્સીસ દ્વારા. આપણે બસ થોડું ધ્યાન આપવાની અને ભાષા સમજવાની જરૂર છે, પોતાના અંતરાત્મા પર વિશ્વાસ રાખવાની.
અને પાંચમો, જે મને બહુ મહત્વનો લાગે છે, તે છે ડર. નિષ્ફળતાનો ડર, લોકો શું કહેશે એનો ડર, અજાણ્યાનો ડર, આ જ આપણને આપણી પર્સનલ લેજન્ડ તરફ જતા રોકે છે. રસાયણશાસ્ત્રી કહે છે એમ, પીડાનો ભય પીડા કરતાં વધુ ખરાબ છે. ડરનો સામનો કરવાથી જ આપણે આગળ વધી શકીએ.
અને પેલો સાચો પ્રેમ અને મકતુ જે લખેલું છે એ પણ મહત્વના છે. સાચો પ્રેમ બાંધતો નથી, છૂટો કરે છે, વિકાસમાં મદદ કરે છે. અને મકતુબ એટલે ભાગ્ય અને પ્રયત્ન વચ્ચેનું સંતુલન. આપણે પ્રયત્ન કરવો, ફળની ચિંતા ઓછી કરવી. આ પુસ્તકમાં એવી ઘણી વાતો છે જે સીધી અસર કરે, પહેલી અને સૌથી જાણીતી. અને જ્યારે તમે કંઈક ઈચ્છો છો ત્યારે સમગ્ર બ્રહ્માંડ તેને પ્રાપ્ત કરવા માટે ષડયંત્ર રચે છે.
આ સાંભળવામાં કદાચ થોડું જાદુઈ લાગે, પણ એનો અર્થ ઊંડો છે. મતલબ કે જ્યારે આપણો ઈરાદો શુદ્ધ હોય, આપણી ઈચ્છા તીવ્ર હોય અને આપણા હેતુ સાથે જોડાયેલી હોય, ત્યારે સંજોગો અનુકૂળ થવા માંડે છે. યોગ્ય લોકો મળે, સાચા રસ્તા દેખાય, જાણે કુદરત મદદ કરી રહી હોય.
બીજી એક વાત જે મને બહુ ગમી, સ્વપ્ન સાકાર થવાની સંભાવના જ જીવનને રસપ્રદ બનાવે છે.
બરાબર ને? જો જીવનમાં કોઈ સપનું જ ન હોય, કોઈ લક્ષ્ય જ ન હોય, તો પછી જીવવાનો ઉત્સાહ ક્યાંથી આવે? ભલે સફળતા મળે કે ન મળે, પણ એ સપના પાછળ ભાગવાની મજા, એ આશા જ જીવનને જીવવા જેવું બનાવે છે. પેલો ક્રિસ્ટલ વેપારી આ જ ભૂલી ગયો હતો.
અને ત્રીજું, જે ખૂબ વ્યવહારુ છે, જીવનનું રહસ્ય 7 વાર પડવું અને 8મી વાર ઊભા થવું છે.
આ તો સ્થિતિસ્થાપકતા એટલે કે રિઝિલિયન્સનો મંત્ર છે. જીવનમાં, ખાસ કરીને જ્યારે તમે કંઈક મોટું કરવા નીકળો, ત્યારે મુશ્કેલીઓ, નિષ્ફળતાઓ આવવાની જ. સેન્ટિયાગો પોતે કેટલી વાર પડ્યો, પણ વાત એ છે કે હાર ન માનવી, દરેક વખતે ભૂલમાંથી શીખીને ફરી ઊભા થવું, આજકાલ આ બહુ જરૂરી છે.
ચોક્કસ. અને પેલી ડર વિશેની વાત, તમારા હૃદયને કહો કે પીડાનો ભય પીડા કરતાં વધુ ખરાબ છે.
આ તો સાવ સાચી વાત છે. આપણે ઘણીવાર કોઈ કામ કરતા પહેલા જ એના ખરાબ પરિણામની કલ્પના કરીને એટલા ડરી જઈએ છીએ કે પછી કંઈ કરતા જ નથી. પણ એ ન કરવાનો જે અફસોસ રહી જાય, એ ખાલીપો ખરેખર વધુ પીડાદાયક હોય છે.
તો આ બધી સરસ વાતોને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકીએ? પહેલું તો કદાચ એ કે આપણે આપણી પર્સનલ લેજન્ડ, આપણને ખરેખર શું ગમે છે, શેમાં આપણો જુસ્સો છે, એ શોધવાનો પ્રયત્ન કરીએ. બીજા શું વિચારે છે એ ભૂલીને આપણને શું કરવું ગમે છે એ પૂછીએ.
બીજું, થોડું જોખમ લેવાની તૈયારી રાખવી, બદલાવને સ્વીકારવો. જેમ સેન્ટિયાગોએ ભરવાડનું સલામત જીવન છોડ્યું, તેમ આપણે પણ ક્યારેક આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે. કદાચ નવી નોકરી, નવો ધંધો, કંઈક નવું શીખવું, વિકાસ માટે એ જરૂરી છે.
ત્રીજું, નિષ્ફળતાથી ડરવું નહીં, પણ એમાંથી શીખવું. સેન્ટિયાગો લૂંટાયો, પણ એણે યાત્રા ચાલુ રાખી. આપણે પણ ભૂલોને અંત ન ગણીએ, પણ એને પાઠ તરીકે લઈએ. આનાથી આપણી સહનશક્તિ વધે. જેમ કે પરીક્ષામાં નાપાસ થયા તો એનો અર્થ એ નથી કે જીવન પૂરું થઈ ગયું, પણ કદાચ તૈયારીની રીત બદલવાની જરૂર છે.
ચોથું, આપણી અંદરની અવાજ, આપણું અંતર્જ્ઞાન અને જીવનમાં આવતા નાના નાના સંકેતો પર થોડું ધ્યાન આપીએ. ક્યારેક આપણને અંદરથી જે લાગે છે, ગટ ફીલિંગ, એ સાચું હોય છે. બધા નિર્ણયો ફક્ત તર્કથી ન લેવાય.
પાંચમું, પેલો ક્રિસ્ટલ વેપારી ના બનવો, એટલે કે સપના જોયા કરવાને બદલે એના તરફ નાનું અમથું પણ પગલું ભરીએ. પેલી ઈચ્છા હતી કે ગિટાર શીખવું છે તો એનો ક્લાસ જોઈન કરીએ. નાની શરૂઆત પણ મહત્વની છે.
અને છેલ્લું, સારા સંબંધોનું મહત્વ. ફાતિમાની જેમ આપણે પણ આપણા પ્રિયજનોના સપનાને સમજીએ અને એમના વિકાસમાં મદદરૂપ બનીએ. સાચો પ્રેમ અને સાચા સંબંધો આપણી પર્સનલ લેજન્ડ માટે અવરોધ નહીં, પણ શક્તિ બનવા જોઈએ.
ખરેખર આ પુસ્તક અને આપણી આ વાતચીતમાંથી ઘણું વિચારવા મળ્યું. મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ હતી કે ખજાનો તો એની શરૂઆતની જગ્યાએ જ હતો, પણ એનું મહત્વ સમજવા અને એને પામવા માટે આખી દુનિયાની યાત્રા કરવી પડી. આ જે વર્તુળાકાર યાત્રા છે અને એનાથી જે આંતરિક બદલાવ આવે છે, એ જ ખરી કમાણી છે.
મને પેલો બ્રહ્માંડના ષડયંત્રવાળો વિચાર બહુ ગમ્યો. એ કોઈ જાદુટોણો નથી, પણ એ દર્શાવે છે કે જ્યારે આપણે આપણા સાચા હેતુ સાથે જોડાઈએ છીએ, ત્યારે આપણને મદદ મળવા લાગે છે, રસ્તા ખુલવા માંડે છે. અને હા, ડર પર કાબૂ મેળવવો કેટલો જરૂરી છે એ વાત પણ. મોટાભાગના બંધનો તો આપણા મનમાં જ હોય છે.
સાચી વાત. તો આ ચર્ચા પછી કદાચ આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો સવાલ એ છે કે આપણા જીવનમાં આપણી પોતાની પર્સનલ લેજન્ડ શું હોઈ શકે? એવી કઈ ઈચ્છા કે હેતુ છે જેને આપણે કદાચ દબાવી રહ્યા છીએ? અને કયો ડર, નિષ્ફળ જવાનો, લોકો શું કહેશે એનો, કે પછી કંઈક નવું કરવાનો આપણને એ દિશામાં જતા રોકી રહ્યો છે? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.